भय मगन मंथन वचन सहित विराग, वैराग्य पण छे अने विचार पण छे, वैराग्य सहित अने विचारी ने तन मन वचन थी बधाज भय मग्न समझण पूर्वक नो, मात्र बहकाव नहीं, लागणीओ नहीं, पण मन वचन कर्म थी विचार अने वैराग्य पूर्वक के कोई एकमात्र दृश्य में एनी भावुकता में तणी जाए कि जेने कहू के मानस लागणी वश थी जाए एवं नहीं, पण वास्तविकता नु दर्शन ज्यां आ मोटा माणसों ने जे समझू ज्ञानी छे जेनी पासे दृष्टि छे कंईक समझवानी एवी व्यक्तिओ पण भरत अने रामजीना प्रेमनी वच्चे एवा तो मग्न थई गया बधी ज रीते के पोतानी जातने भूली गया। आपा मेटी आप में आयो, પોતાપણું છોડી દઈને પોતાનામાં આવ, પોતે પોતામાં ભળી રહ્યા કે જે કઈ બચ્ચીના અડચણો છે એ બધી અડચણો એક તરફ રહી જાય, માત્ર જે વાસ્તવિકતા છે એનું જ દર્શન પોતાની સમક્ષ હોય। એટલે વાસ્તવિક પ્રેમ, વાસ્તવિક ત્યાગ અને સમર્પણ એના જે દર્શન અહીંયા આગળ થયા તે મોટા મોટાને પણ, જ્ઞાની અને વિદ્વાનોને પણ ત્યાં આગળ મગ્ન કરી દીધા। અને મગ્ન થવું એટલે એની અંદર ઉતરી જવું, બીજું કશું જ ન દેખાય, પોતાના અસ્તિત્વને પણ એ દ્રશ્ય ની અંદર, એ દર્શન ની અંદર સમાપ્ત કરી દે। ઠાકોરજીની સન્મુખ, ભગવાનની સન્મુખ ઉભા હે, દર્શન કરતા કરતા ભીડ ની અંદર પોતાની જાતને પણ ભૂલી જવાય, માત્ર એક જ અનુસંધાન જેને કહેવાય, એમ એ મગ્નતા દર્શન ની, ભરતરામજીના પ્રેમના દર્શન ની મગ્નતા અહીંયા આગળ બધાની, અને એને કારણે બધું જ ભૂલ્યા છે, પાછું ભૂલ્યા છે એની અંદર વિચાર છે, એમને નહીં વિચાર પૂર્વક આધકડું નથી કર્યું કે ચલો આ બધા કરે છે માટે આપણે ભૂસકો મારો, એમને વિચાર પૂર્વક, અને એમાંય પણ કે પોતાની આજુબાજુની પોતાની જે સ્થિતિ ને પોતાનો વૈભવ છે એના પ્રત્યે પણ વૈરાગ કે આપણે શું છીએ। જે પ્રેમનું દર્શન થાય છે ત્યાં અગાડી આપણે કોઈ વિષાદમાં નથી, પોતાની જાતનો પણ વૈરાગ, એટલે એક અદ્ભુતતા, રામ ભરતનું મિલન એક અલૌકિકતા કે જેની અંદરથી માણસને કંઈક પોતાના માટે વિશેષ દર્શન થાય, એમાંથી કે અમે શું જોઈ રહ્યા છીએ, આવું સંભવી છે કે ખરું, એમ એક અંદર આશ્ચર્ય થાય। અમે ક્યારેય ન સાંભળ્યું હોય, ક્યારે ન જોયું હોય, ક્યારે ક્યાંય વાંચ્યું ન હોય, દેખ્યું ન હોય, અને છતાંય આજે પ્રત્યક્ષ અમે જોઈ રહ્યા છીએ, અસંભવ હોય છતાંય। તો એના માટે કહ્યું કે વૈરાગ્ય અને વિચાર પૂર્વક મહારાજ જનકજી, ઋષિઓ, તપસ્વીઓ, જ્ઞાનીઓ બધાએ કોઈ પણ એક સ્થિતિના જયારે દર્શન થાય ત્યારે એક અહોભાવ જાગૃત થાય જ એના પ્રત્યે, ક્યાં અલૌકિક ન જાણ્યું હોય, ન અનુભવ્યું હોય એવું આશુ માણસને જીવનભર યાદ રહે કે અમે એક આવો અનુભવ કર્યો હતો, મન તન વચન બધું જ એકાગ્ર થાય। જયારે સાચું દર્શન કરવું હોય, જયારે ઈશ્વર દર્શન કરવા, આત્મ દર્શન કરવા, ત્યારે મન તન અને વચન ત્રણેથી એકાગ્ર થાય ત્યારે જ એ ત્યાં સુધી એ દર્શન સુધી પહોંચી શકે. કાયક વાયક માનસી ભાઈ ત્રણે એક કર, ત્યાં ગાડી મન ઇન્દ્રિયો અને શરીર એનું કઈ જ ન ચાલે, કારણ એ ત્રણે અનિત્ય છે. શરીર પણ અનિત્ય છે, ઇન્દ્રિયો પણ અનિત્ય છે, મન પણ અનિત્ય છે. અને અનિત્ય ક્યારેય પણ નિત્યને અનુભવી શકે નહીં. યતો વાચો નિવર્તન્તે ઇન્દ્રિયાણી મનસા સહ, એ ઉપનિષદની વાતને અહીંયા અગાડી તાદ્રશ દર્શન કરાવડ્યા છે. મન તન વચન મગન, જ્યાં સુધી સંપૂર્ણ એકાગ્રતા ન આવે, સુરતાઓ જેને કહેવાય, સુરત નુરત મે જામેલી, પોતાની બધી જ એકાગ્રતા પોતાના આત્મસ્થ થઈ જાય પોતાનામાં જ, એના સિવાય બીજું કઈ ન સમજાય. શરીરને શરીરના અસ્તિત્વને પણ સમાપ્ત કરી દે ત્યાં આગાડી, સુરત જયારે નુરતમાં મળે ત્યારે. એમ અહીંયા આગાડી વૈરાગ્યપૂર્વક વિચારપૂર્વક રામજી અને ભરતજીના દર્શન અલૌકિક, એનો અનુભવ આ બધાએ કર્યો. તુલસીજી કે જ મને પણ એ દર્શન થયા છે, એ અનુભૂતિ દર્શન થઈ ત્યારે અહીંયા આટલું એક કહી શક્યા છે, ટકી શક્યા છે. કોઈક એવી કોઈક એવા પ્રકારની શક્તિ હોય, એવું તેજ પુંજ હોય કે તમે એને સહન ન કરી શકો, એને જોઈ ન શકો, તમારી એક ક્ષમતા ન હોય. તો તુલસીજીએ કહ્યું, મારી ક્ષમતા આટલે સુધીની છે કે હું તમને કહી શકું છું, પણ એથી આગળ જો કહેવા જાઉં તો કે જ્યાં અગાડી મારા જનક જેવાની મતિ, મારા જનકજીની ગુરુ જહા જનક ગુરુ ગતિ મતિ બિલકુલ અજાણ બની જાય, એ ભોળ પણ થી કે મને ખબર નથી આ શું છે, હું જાણતો નથી, એમ એમ ભોળ પણ એમ મહારાજ જનકજી જે જ્ઞાની છે, ગુરુદેવ વશિષ્ઠજી મહારાજ એ પણ જ્ઞાની છે, અન્ય ઋષિઓ છે બધા જ, પણ બધાની મતિ એટલે જે સમજણ શક્તિ બુદ્ધિ એ બધી જ બે બાકડી થઈ ગઈ. અને એને પાછું કહ્યું અતિ ભોરી, કેટલું કદમ આગળ ગયા હશે, કોઈ સામાન્ય સહજની વાત નથી કે એમાં કઈક થોડીક બાબતની અંદર માણસ ભાવુક થઈને બેકી જાય, એની અતિ એની અતિશયતાનું દર્શન કરાવી દીધું, એની હદ ક્યાં છે એ બતાવી દીધી. અતિ કયા પછીથી જેનો પાર જ ન હોય, ત્યાં સુધી કે અમારી બુદ્ધિ જ ખબર નહીં, ક્યારેક કઈક બેર મારી ગઈ હતી અમને ખબર જ નથી, શું થયું અમે જાણતા જ નથી, જોઈએ છીએ ખરા પણ સમજાય નહીં. આજે દર્શન, આજે દ્રશ્ય અમે જોયું ખરું, પણ અમારી સમજણ બહારનું હતું, એટલા માટે અતિ ભોરી મત અતિશય, ક્યારેક બેહોશ થઈ જાય, એ સ્થિતિને પોતે પચાવી ન શકે, પોતે એને જીરવી ન શકે, બેહોશ થઈ જાય. ખૂબ સરસ રસોઈ હોય, ખૂબ સ્વાદિષ્ટ હોય, સુગંધીદાર હોય, અને મળ્યો હોય જમીલો 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 કહી દીધું, એટલું બધું જમ્યા હોય કે અંદર પેટમાં જીરવી ના શકે, એને વમન ઉલટી થઈ જાય, કેમ કે અતિ ખાઈ લીધું. એમ અતિ ભોરી બુદ્ધિ પણ એને જીરવી ના શકે કે આ અમે શું જોઈ રહ્યા છે. આવું અલૌકિક દર્શન થતા અહીંયા આગળ જનક મહારાજની અને ગુરુદેવ બધાની મતિ જેને કે કુંઠિત થઈ ગઈ, આગળ ચાલી જ ન શકે. ડ્રાઈવર ગમે એટલો સારો હોય, ગમે એટલો જાણકાર હોય, પણ પેટ્રોલ જ ખલાસ થઈ ગયું હોય તો એક્સિલેટર માર માર નહીં ચાલવાની ગાડી, કારણ કે ત્યાં ક્ષમતા પૂરી થઈ ગઈ છે, અતિ ભોરી. ત્યાંથી માણસ જેમ પોતાની બુદ્ધિ જ ખલાસ થઈ ગઈ હોય અંદર, સ્ટાર્ટર ગમે એટલું મારો તો આગળ નથી ચાલવાની. એમ અહીંયા ગાડી તુલસીજીએ આ બધાને માટે એક જ વાત કરી, પ્રાકૃત પ્રીતિ કહત. અને જો આ બધાનું જોયું અને એમાંનું કહું કહી દઉં તો મોટા મોટી ભૂલ, અપરાધ મોટામાં મોટો, કે સામાન્ય માણસોની અંદર આવી ગતિ હોય પણ એ શા કામની, ક્ષણિક હશે, કદાચ ઉપલબ્ધ પણ હોય શકે, એની વાસ્તવિકતા ન પણ હોય, એટલે એ તરત સમજી જાય. અને એમાં શું સમજવાનું, જે સમજ આટલી ઊંચાઈ, આટલી બધી ઊંચાઈએ ગયા પછીથી એને નીચેનું બધું બિલકુલ ઝીણું ઝીણું લાગે. એના બહુ ઉપર જેટલી ઊંચાઈએ ચડીએ એટલે નીચેની વસ્તુઓ નાની 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 થતી જાય, ભલે ને નીચે ગમે એટલી મોટી હોય પણ ઉપરવાળાની ઉપરની દ્રષ્ટિએ ના 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 નહીં. પ્રાકૃત પ્રીતિ એટલે એ જયારે નીચે ઊંચાઈ આટલી બધી હોય અને પછીથી નીચે નાની વાત, નીચે તો કીચડ પડ્યો છે, એમાં ધૂળ છે, એમાં જયારે જેટલા ઊંચાઈ એમાં કીચડ કે ધૂળ કે કશું હોવાનું જ નથી, નિર્લેપ અને ક્યાંય પરિપૂર્ણ શુદ્ધ અણિશુદ્ધ કહેવાય. તે અણિશુદ્ધ આટલી બધી ઊંચાઈ ને શુદ્ધિ હોય તો આ નીચેનાની તો ક્યાં વાત કરવાની હતી. બળીખોરી મોટામાં મોટી ભૂલ, અપરાધ ગણાય. પ્રાકૃત કે સામાન્ય વસ્તુને, સામાન્ય વ્યક્તિની આની અંદર કોઈ હેસિયત નથી અને એમની સાથે સરખાવું ને તો હું કવિ તરીકે ભૂલો પડી જાઉં.